માતૃવાત્સલ્ય નું દર્શન કરાવે છે. માં મેના ઉમા પાર્વતીજીની પાસે જે કઈ વાત કરી રહ્યા છે, કહ્યું કે હવે નારદ મુનિએ જે કહ્યું છે એ મિથ્યા થવાનું નથી, એટલે બારહી બાર લેદ ઉરલાઈ વારંવાર પોતાની પુત્રીને વાત્સલ્ય વાત્સલ્યનું પાન કરાવતા દાન કરાવતા વારંવાર છાતી સરસી ચાપી ગદગદ કંઠ બોલી શકતા નથી. કેવું ઘણું છે પણ એક ભાવદશા છે અને ભાવદશાને કારણે વિચાર વાણી મુખ થઈ જાય છે. સરસ્વતીને પણ મૌન થઈ જવું પડે છે. હવે એ ગદગદ કંઠ કેવો ભાવ હશે, એની અંદર જયારે માણસ બહુ ભાવવાહી થઈ જાય, ક્યાં તો દુઃખથી ક્યાં તો વધારે પડતા પ્રેમ વાત્સલ્યથી, તો વાચા બિલકુલ બંધ થઈ જાય, જેમ કે મૌન. એટલે વાણી કુંઠિત થઈ જાય, બોલી જ ન શકે. કેવું ઘણું હોય પણ અંદર ભાવ એટલો બધો હોય કે ભાવની નીચે વાણી દબાઈ જાય તમારી, એની નીચે ઉપર જ ના આવે. જ્યાં ભાવ પ્રાધાન્યતા હોય ત્યાં મૌન હોય, અને ભાવનો આવિર્ભાવ થતો હોય ત્યારે વાણી નીચે જતી રહે, જેને ગદગદ કંઠ. જે મહારાજે બહુ સરસ આજ્ઞા કરી છે કે જયારે ઊંચો ભાવ આવે ને, બહુ સારી અવસ્થા આવે ને, તો કે હવે વાચક વર્તી મૂકી દેજો, બોલવાનું બંધ કરી દો. કોઈ આવશ્યકતા નથી બોલવાની. જે ભાવો છે એ આપોઆપ વ્યક્ત થતા જ રહેવાના છે, નહીં બોલીએ તો પણ. ગદગદ કંઠ ન કછું કહી જાય, હવે વાચક વર્તી મૂકી દેજો, રહેજો લક્ષમાં લાગી. આપણું જે કર્તવ્ય છે એમાં લાગ્યા રહેજો, બહાર ના ભટકશો. મન ઇન્દ્રિયોથી પણ વિચારથી પણ બહાર ના રખડશો. હવે બહાર રખડવાની, ભટકવાની, યાત્રા કરવાની કોઈ જરૂર નથી. વાચક વર્તી મૂકી દેજો, રહેજો લક્ષમાં લાગી. હિમાલય પત્ની મેનાજી પણ બસ લક્ષ કહ્યું છે દીકરીની સાથેનું વાત્સલ્ય. ચૂપ વાણી, કઈ બોલી શકતી નહી, એનામાં શક્તિ જ ના રહી, વાણીમાં તાકાત ન રહી, બોલે શું? કારણ ભાવ પ્રધાનતા થઈ, ભાવ એટલો બધો પ્રબળ શક્તિશાળી બની ગયો, એને કારણે વાણીને દબાઈ જવું પડ્યું. ગદગદ કંઠ ન કછું કહી જાય, કઈ પણ બોલવાની અંદરથી શક્તિ જ ઉભી થતી નથી. જેને બોલવાની બાબત જાણે શક્તિહીન થઈ ગયા હોય, જેમ માદો પડ્યો હોય માણસ, બહુ બહુ કમજોરી આવી ગઈ હા તમારામાં, એ જે માદગીના પ્રાધાન્ય કારણે અંદરની શક્તિ નબળી પડી ગઈ, એમ વાત્સલ્ય પ્રાધાન્યને કારણે બોલવાનું નબળું પડી ગયું. ત્યારે દેહી તણા ભાન ભૂલશો, દેહભાવ આપોઆપ ટળી જશે, અને વાત્સલ્યમાં મા દીકરીને પ્રત્યેનો એકબીજાનો અદ્વૈત ભાવ થઈ જાય, વાત્સલ્યની ઉત્પ્રોતતા આવી જાય. બાળક પણ મા બાપને વળગી પડે અને મા બાપ પણ એને પકડીને પોતાની છાતી સરસે ચાપી દે, એટલે એ ભેદ મટી જાય. અભેદ અદ્વૈત રહેજો લક્ષમાં લાગી. એ જ લક્ષ છે, આપણે આત્મા, આત્માથી પરમાત્માથી આપણે જુદા છે જ નહીં, અદ્વૈત. તો એ અદ્વૈતને સમજવા માટે અહીંયા આગાડી ન કછું કહી જાય એ ભાવ કહી દીધો. એનું નામ વાત્સલ્ય, એનું નામ જોગી ત્યાગી. બહુ જ ઊંચામાં ઊંચી અવસ્થાની વાત કરી છે. બોલવાથી શું કરવાનું હતું, અને બોલવાથી શક્તિ વેડફાશે, મગજના વિચારો ઓર વધારે ચક્રાવે ચડશે. મનને સ્થિર કરવા માટે વિચારોની ગતિ ધીરે 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 ઓછી કરી નાખો. મન એટલે શું શોધી કાઢો. જે દરેક પોતપોતાનું મન પોતવા, મારું મન એમ કહીને બધું જ કામ કરતો હોય છે. શોધ્યાલો જોઈએ તમારામાંથી તમારું મન ક્યાંય છે. છેક માથાના વાળ થી પગના અંગૂઠા સુધી મન ક્યાંય જડે શોધો જોઈએ. તો મન છે ક્યાં? જ્યાં વિચાર છે ને ત્યાં મન છે. વિચાર નથી તો મન નથી. જે મહારાજે કહ્યું, મન લઈ અમનમાં ધરજો. બસ મનને અમન કરવું એટલે વિચારો ધીરે 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 બંધ કરી દો, ધીરે ધીરે સ્થગિત કરી દો. જ્યારે પણ સાધન ભજન કરવા બેસીએ ત્યારે વિચારો કે હમણાં બારના બહાર રહો, હમણાં અંદર નહીં આવવાનું. પછી નિત્ય નિયમ પૂરો થાય પછી જેને આવવું હોય તે આવો. આ તપ કહેવાય. એનું નામ છે સંયમ. કે જ્યારે જેની જે વખતનો જે સમય હોય એ વખતે એ જ હોવું જોઈએ, બીજું નહીં. જમવા બેસીએ ને ત્યારે માત્ર ભોજનની જ ક્રિયા થવી જોઈએ, ટીવી સામે થાળી લઈને બેસવાનું નહીં. એક ક્રિયા, એક કામ કરો. નો મેન કેન સર્વ ટુ માસ્ટર એટ અ ટાઈમ. એક વખત એકને જ ભજો, એક જ કામ કરો કે જેથી એ કામ સંપૂર્ણ રીતે સારામાં સારું થાય. તો રહેજો લક્ષમાં લાગી એમ કહ્યું. અહીંયા માં ઉમા મેનાએ ઉમાને ની સાથેનું તાદાત્મ્ય એવું કેળવી લીધું કે બે માંથી એક જુદા નથી એમ કહીને ગદગદ કંઠ ને કછું કહી કઈ બોલી શકતા નથી. એક અવસ્થાની પ્રાધાન્યતા કે તે વખત બીજું કઈ સૂચે નહીં, કઈ બોલાય જ નહીં, વાણી ના ઉપડે. જીભ પણ શક્તિહીન નબળી પડી ગઈ હોય, જીભની પાસે બોલવાની શક્તિ ના હોય. ગદગદ કંઠ, ભાવ એટલો બધો ભરાઈ આવ્યો હોય કે જીભ ઉપડી જ ના શકે. ક્રોધ આવે તારે જોજો બોલવામાં કેવો થોથવાય છે માણસ, કારણ જીભ શક્તિહીન થઈ ગઈ અને ક્રોધ પ્રાધાન્ય થઈ ગયો. એટલે બીક આવે ત્યારે પણ બીકનું પ્રાધાન્ય થઈ જાય અને જીભ નબળી પડી જાય. તો આમ વાત્સલ્ય ને પ્રેમ વખતે પણ પ્રેમ ને વાત્સલ્ય એટલું બધું આવી જાય કે જીભ પણ શક્તિહીન થઈ જાય. એવા ભાવથી કહ્યું કે જગત માતુ સર્વજ્ઞ ભવાની, માતુ સુખદ બોલી મૃદુબાની. જગદંબા છે, સકલ જગતની માતા છે. જગત અંબ જગતની માતા છે જગદંબા. એટલે તો એને સમજાવવા કોણ સમજાવી શકે, બધું જ જાણનારા છે, ભવાની છે. આટલા આટલા સંબોધન કર્યા, જગત માતુ સર્વજ્ઞ ને ભવાની, એમને કોણ સમજાવી શકવાનું હતું. સૂર્યને જોવો હોય તો દીવો લઈને કે જો પેલો દીવો, પેલો સૂરજ દેખાય છે ને, આ દીવાના અજવાળે દેખાય છે ને પેલો, શું કહેવાય એને, દીપ સહાયક દિનકર સોહે. દીવાથી કઈ દીવો સૂર્ય થોડો જોઈ શકાવાનો હતો. એ તો સ્વયંભૂ છે, આત્મા સ્વયં પ્રકાશ છે. આપણા પોતામાં આપણે પોતે જ છે, એને ક્યાંય બીજે જોવા જવાની જરૂર છે જ નહીં. પણ અંદરની જાગૃતિ આપણે કરી લેવાની છે. આત્મા શાનાથી દેખાશે, આપણા પોતાની જાગૃતિથી. પણ આપણે જ ઘોડની માફક આંખો બંધ કરીને બેઠા જ છીએ, જન્મ્યાથી છેલ્લા શ્વાસ સુધી આત્મા ક્યાં દેખાવાનો હતો? તો અહીંયા એ ભાવને વ્યક્ત કરતા કહ્યું કે જગત માં તું સર્વજ્ઞ ભવાની, બધી જ રીતે પરિપૂર્ણ છે, ઉમાં તો સાક્ષાત ભવાની છે, જગત જનની, એમ એટલે સુધી કહી દીધું. તો અને પાછું તો માં તે છતાંય માએ આજે માં બન્યા છે ને, માં બની છે. જેમ ભગવાનની માં જશોદા હોય કે કૌશલ્યા હોય, પણ એને લાડ વાત્સલ્ય એ આપે જ, એમ અહીંયા આગળી મેના માં પણ પોતાની દીકરી ઉમાને એટલું જ વાત્સલ્ય આપે છે. એને એ તો ભેદ ભૂલ્યા છે, એ ભગવાન થોડા છે, ભવાની જગદંબા થોડી છે, મારી દીકરી છે. મહારાજ દશરથજીએ પણ જયારે ભગવાન વિષ્ણુએ વરદાન આપવા આવ્યા ને, ત્યારે માંગ્યું કે મને તમારા જેવો પુત્ર મળે, એટલું તથાસ્તુ કહ્યું. પણ પછી ઉભારો ઉભારો એક વાત તો રહી ગઈ. ત્યારે કે છે કે તમે ભગવાન તરીકે આવો મારે કબૂલ નથી, પણ મારા દીકરા તરીકે આવજો, હું તમને વાત્સલ્ય ને પ્રેમ આપી શકું. એટલે ભગવાનને પણ કહી દે છે. કૌશલ્યાજી પણ જયારે ભાગવનું પ્રાગટ્ય થયું કે આ રૂપ છોડો, ચતુર્ભુજ રૂપ નહીં, બાલ રૂપ થઈને આવો, મારે તો આપની સાથે પ્રેમ ને વાત્સલ્ય ને રમવું છે, મારે તમને ભગવાનને રમાડવા છે, મારે મારા આત્માને રમાડવો છે. ભગવાનને રમાડવા એટલે આપણા પોતાના સ્વરૂપને, આ શરીરને નથી રમાડવાનું, શરીરની ઇન્દ્રિયોને નથી રમાડવાની, મનને નહીં આત્માને રમાડવાનો છે. અને એટલા માટે જ કૌશલ્યાજી કે તજહુ તાત યહ રૂપા, એ પ્રમાણે કહીને અહીંયા આગાડી માં તું સુખદ બોલી મૃદુબાની આ પ્રમાણે શિખામણ આપવા લાગ્યા.